તારીખ 4/7/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 240 અને 241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171
આપોઆપ સમાવેશ થાય છે અને શાસ્ત્ર છે એમની વાણી છે ધર્મ પ્રાપ્તિ ની ભાવના વાળા ને કેવળ કોઈ દેખાદેખી થી કરે, કોઈ ચડસાચડતી થી કરે, કોઈ અન્ય કારણ થી કરે, સમાજમાં પોતાની લોકસંજ્ઞાથી કરે તો પાપ બાંધે એ બીજો વિષય છે, અહીંયા એ ચર્ચા નથી. પરંતુ જે જીવને અંતરંગમાં ધર્મ પ્રાપ્તિની ભાવના છે એવા જીવને દેવગુરુ શાસ્ત્ર પરમાત્મા આદિ પ્રત્યે સમર્પણ થતા એ સમર્પણ ભાવમાં એની ધર્માત્મા ધર્મ ભાવના ઘટાતી હોય છે. કેમ કેમ સમર્પણ નો આંક એની રકમ ઉપર નથી, એનો આંક એની ભાવના ઉપર છે. અને ભાવના વાળાને તો બહારના સંયોગો બધાને એક સરખા હોતા નથી, તો એ બહારનું કાર્ય ભલે એના સંયોગ પ્રમાણે થાય, એના ઉદય પ્રમાણે થાય, પણ એની ભાવના છે એ સ્વતંત્ર ઉત્પન્ન થયેલી છે. અને એ ભાવના ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય છે, જેને પોતાને ધર્મનો પ્રેમ છે એટલે ધર્મ પ્રાપ્તિ કરવી છે. ધર્મ એટલે પવિત્રતા અને નિર્દોષતા, જેને જે ચાહે છે, પ્રેમ છે એટલે એને જે ચાહે છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ પ્રેમ અને બહુમાન આવે છે, એને બીજા ધર્માત્મા પ્રત્યે એક પ્રકાર ઉત્પન્ન થાય, બીજો પ્રકાર ઉત્પન્ન થાય. કોઈ એક ધર્માત્મા અને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રતિસ્પર્ધી ભાવથી વિચારે તો એને ધર્મ પ્રેમ શું ઉચિત છે એની એને પોતાને ખબર નથી, એવી ગડબડ છે. એને પોતાની દ્રષ્ટિથી વિચારે અથવા અવગુણની દ્રષ્ટિથી, દોષ દ્રષ્ટિથી એ વિચારે. ગુણ દ્રષ્ટિમાં એ વાત નથી, ગુણ દ્રષ્ટિ કહો, ધર્મની દ્રષ્ટિ કહો, ગુણ પ્રાપ્તિની દ્રષ્ટિ કહો, એ દ્રષ્ટિકોણની અંદર તો બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ પ્રેમ અને બહુમાન આવે છે. બહારમાં પણ જે જીવો આર્થિક પ્રયોજન વાળા છે એ બીજા પૈસા વાળા પાસે કેવી રીતે વર્તે છે, કાંઈ સંબંધ ન હોય, કાંઈ લેવા દેવા ન હોય તો પણ એનો બરાબર આદર સત્કાર કરે, ભાઈ પૈસાવાળા છે જરા એને સ્થાન આપજો, ઘણું છે, આમ છે, આમ મોટા માણસ જણાય છે, એવી રીતે એની સાથે આદર ભાવ રાખે છે કે નહીં. કેમ કે એને અંદરમાં એ ચીજ જોઈએ છે એટલે બહારમાં જેની પાસે છે એના પ્રત્યે એને એક પ્રકારનો આદરનો જ ભાવ આવે. એમ જેને ધર્મ પ્રાપ્ત કરવો છે એને, જેણે ધર્મ પ્રાપ્ત કર્યો છે એના પ્રત્યે બહુમાન આવે છે, જેને ધર્મ પ્રાપ્ત કર્યો છે એને પણ બીજા જેને ધર્મ પ્રાપ્ત કર્યો છે એના પ્રત્યે બહુમાન આવે છે. દુષ્ટ વાત તો ત્યાં સુધી લીધી છે. નહીં ભવ્યતા મોટું માન, ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આ નિકટ ભવ્ય છે તો એને સૌથી મોટું માન મળ્યું એમ ગણવામાં આવે છે, અથવા એને ઘણો આદર થયો, એનો ભગવાનના જ્ઞાનમાં એનો આદર થઈ ગયો એમ ગણવામાં આવે છે. પછી ત્રણ ભુવનમાં કોઈ એને માન ન આપતું હોય અને અપમાન કરતું હોય તો એની ગણતરી નથી ગણવામાં આવતી. કોણ ગણે ત્રિભુવન અપમાન, પછી ગણવાનો પ્રશ્ન રહેતો નથી. ધર્મ ક્યારે એને પ્રાપ્ત કર્યો, એ ભૂમિકાથી આગળ વધીને ધર્મ પ્રાપ્ત કર્યો, તો એ ભૂમિકાથી આગળ વધ્યા તો એમાં એનો એને એ અવગુણ હતો તેનો નાશ કર્યો છે થોડો, તો એ ભૂમિકાની વૃદ્ધિગત થઈને આગળ વધ્યા છે. ધર્મ ભાવનામાં આગળ વધતા ધર્મને પ્રાપ્તિ કરી છે, ધર્મ ભાવનાનો નિષેધ કરીને ધર્મની પ્રાપ્તિ થોડી થઈ છે. ધર્માત્મા તો એથી વિશેષ છે, મોક્ષની તો કદાચ ભૂલ થાય, ધર્માત્માની કદાપી ભૂલ ન થાય. અહીંયા તો તુલના કરો તો એટલો અવકાશ છે, ધર્માત્માનો આદર કરવામાં કદાચ ભૂલે, પણ ધર્માત્મા ધર્માત્માનો આદર ન કરે એવું કદી બનતું નથી, એનો અનાદર કરે એવું કેમ કે એ તો એના હૃદયની ચીજ છે, એટલે એના પ્રત્યે એને આદર ભાવ આવે જ આવે એમાં કોઈ શંકાને અવકાશ નથી, શંકાને કોઈ ઉદાસ નથી, એવી વાત છે. અને એની સિદ્ધિ માટે તો આ દર્શનમાં આચાર્યોના વચનો લીધા, કે આચાર્યોએ મુનિઓએ પણ ચતુર્થ સ્થાને વર્તી પરમાત્મા પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો. વંદન પૂજન અર્ચન બધી વાત લીધી, લવધા ભક્તિ લીધી, ઉલ્લંઘન કરીને વાત કરે, વસ્તુની મર્યાદા તોડીને કોઈ વાત કરે, પ્રશ્ન થાય કે ઉપરના ગુણ સ્થાન વાળાને એવું કેમ લખવું પડે, યોગ્ય છે એ વાત તો એમને સ્થાપવી જ પડે, સ્થાપવી જ રહી, સ્થાપવી જ યોગ્ય છે. પ્રશ્ન જ નથી. હરીફાઈ તો માત્સર્ય ને ઈર્ષ અંગરૂપ જે સમ્યક દર્શન છે એનાથી વિરુદ્ધ છે, અંગ થી વિરુદ્ધ છે તો અંગી થી પણ વિરુદ્ધ છે, જો વાત્સલ્ય થી વિરુદ્ધ છે તો વાત્સલ્ય ના અંગભૂત જે સમ્યક દર્શન છે એનાથી. પરસ્પર એને કેટલો આદર પ્રેમ બહુમાન સમર્પણ શીખવા જોઈએ. પરમાત્માની નજર માં સારું સ્થાન મેળવવું હોય તો સારી યોગ્યતા કેવી, યોગ્યતા દ્વેષ ભાવ થી નક્કી થશે, એના ઉપર દ્વેષ ભાવ રાખવા મળી જાય અને પરમાત્માની નજર માટે સારું સ્થાન મળી જાય છે. યોગ્યતા સારી હોય પાત્ર જેવી છે, બસ એ એનું સ્થાન છતાં પોતે એની અપેક્ષા રાખે તો તે ઉચિત નથી. પરમાત્માની નજરમાં મારું સ્થાન સારું હોય તો એવી અપેક્ષા રાખે. યોગ્યતા વાળાને તો એમ જ લાગે. प्रशंसा दे कि कदा तुम्हारी प्रशंसा करे गुरुदेव तो इन्हें योग्य थवानी मारे जरूर जो एमना श्री मुखे मारू नाम आवतु हो तो मारे तो योग्य थवानी जरूर योग्य छू एम मानी योग्य हो तो न मान फिर मारे वहारे योग्यता मारवानी જુદી લાઈન છે જરા જેને પોતાને ધર્મ નો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ પ્રેમ બહુમાન આવે છે પ્રમોદ ભાવ આવે છે ખુશી થાય એને મળીને એનો સંયોગ થાય ખુશી થાય છે રાજી થાય છે એને અણગમન થાય એના પરથી બહુમાન આવે છે એના પરથી આદર ભાવ આવે છે એવું સહજ જ પ્રકાર છે આવો આ એક સહજ પ્રકાર છે કૃત્રિમતાથી કરવું એ પણ પછી એમ જ હોય પોતાને ધર્મની ચાહના છે બહારમાં આવો પ્રકાર સહેજે સહેજે એનો નિર્દેશ કર્યો હોય એનો તો વિચાર કરવા જેવો નથી પણ કૃત્રિમતાથી પણ ન હોય એમ વિચાર ધર્મ ધર્મ જીવના આધારે છે ધર્મ ક્યાં રહે છે કોઈ આકાશમાં અંતર નટકતું ચીજ નથી ધર્મ તો ધર્મીના આધારે છે પોતે તો ધર્મ તો આધે છે આધાર લેવા યોગ્ય છે કોનો આધાર લે છે કે ધર્મી આત્માનો આધાર છે બહાર નથી તો ધર્મનો આદર છે એને ધર્મીનો આદર નથી એ વાત કોઈ રીતે સુસંગત નથી અથવા જરા પણ ન્યાય સંપન્ન નથી ધર્મનો આદર હોય અને ધર્મીનો અનાદર હોય તો એ વાત કોઈ રીતે ન્યાય અથવા સુખું તો થઈ જાય બીજી રીતે કેમ હોય એ પ્રશ્ન ઉઠે છે બીજી રીતે હોવાનો પ્રકાર જરા પણ આ લાઈન સાથે મેળ ખાતો આપણા સમાજમાં આવશે બહુ આવશ્યકતા તત્વજ્ઞાન પ્રચાર વિશેષ થયો આવી બાબતોમાં ગડબડ રહી શ્રીમદજીના અનુયાયીઓમાં તત્વજ્ઞાનનો એટલો પ્રચાર નથી આવી બાબતમાં આપણા કરતા કાંઈ સારું લાગતું આપણા સમાજ કરતા નોંધ લેવા જેવો વિષય છે સામાજિક સૂત્રની આપણે અત્યારે ચર્ચા નથી પણ આપણને લાગે વળગે એટલે આપણે વિચારવું આપણો તો ઊંચો વ્યવહાર હોવો પડે છે જો આપણું તત્વજ્ઞાન ઊંચું હોય તો આપણો વ્યવહાર તો ઊંચો હોવો પડે છે બરાબર છે એ વિશે વિચાર માટે સમજે ધર્મ શું છે ધર્મનો આદર શું છે એ સમજણની સામે આ તો પિતા ભેદ છે વાત્સલ્ય છે બહુ મહિમા કરી સમ્યક દર્શન ના અંગ નું ઠેકાણો ન હોય એ બધી વાત મેળ ખાતી જેને પોતાને ધર્મનો પ્રેમ છે, તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રભુ પ્રેમ અને બહુમાન આવે છે. જો એમ ન હોય તો એને પોતાને ધર્મનો પ્રેમ નથી, એ વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી. ધર્મ ધર્મી જીવના આધારે છે. જેને ધર્મી જીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ધર્મ જે ધર્મી જીવના આધારે હોવાને લીધે અન્યાય માટે નીકળે છે. કે જેને ધર્માત્મા પ્રત્યે પ્રેમ નથી, બહુમાન નથી, આદર નથી, તેને વાસ્તવિકપણે ધર્મનો પ્રેમ નથી. ભલે પછી બધી ધાર્મિક ક્રિયાઓ કરતો દેખાય તો પણ એના અંતરમાં ધર્મનો પ્રેમ નથી, એ વાત સાબિત કરવાની જરૂર રહેતી સાબિત થઈ ચૂકેલી વાત છે. જેનો વ્યવહાર યથા યોગ્ય નથી, પોતપોતાના સ્થાનમાં મોક્ષને મોક્ષના સ્થાન, ધર્માત્માઓને ગુણસ્થાન અનુસાર એના સ્થાનમાં, તો એને નિશ્ચયનું ઠેકાણું નથી, એ વાત સાબિત થઈ જાય છે. એની પરીક્ષા કરવાની જરૂર નથી, એ બાબતમાં વિશેષ વિચારવાની પણ જરૂર નથી, એવું ચોખ્ખી વાત છે. આવા ભક્તોને આ વખાણ કરીને, લાલા પીઠા કરીને, સાબળપાણા કરીને કઈ આગળ વધારી દેવાય છે? આ તો સત્ય છે, પરમ સત્ય છે, નગ્ન સત્ય છે, જેવું છે એવું માનવું. સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. છેલ્લું વચન ભવ્ય જીવોએ, જેને ભવ્યતાનો પરિપાક આવવાની તૈયારી છે, એને બીજા સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. અવશ્ય એનો પ્રેમ ભાવ હોવો જોઈએ, અને જરા પણ દુષ્ભાવ નહીં હોવો જોઈએ. તો કહેવું પડે છે એ આ પરિસ્થિતિની પ્રેરણી છે, દુઃખદાયક પરિસ્થિતિ છે, આવું પણ કહેવું પડે. આ તો કહેવું પડે એવો વિષય છે, કહેવું પડે જ નહીં એવો વિષય. આ તો બહુ સાધારણ રીતે શરૂઆત અહીંથી થાય છે, પછી આગળ જવાની વાત છે. એના બદલે માને કે આગળ વધી ગયા અને આ વાતનું ઠેકાણું ન હોય, કોઈ વાત બાકી રાખી ન્યાય નીતિ થી માંડીને, વ્યવહારિક ન્યાય નીતિ થી માંડીને, લૌકિક ન્યાય નીતિ થી માંડીને, ધાર્મિક વ્યવહાર થી માંડીને ધાર્મિક નિશ્ચય સુધી, કેવળ જ્ઞાન પર્યંત કરી બધી વાતો, એનાથી અર્થથી ઇતિ સુધી જાણે બધી વાત કરી. પોતાને એ કહેતા કે એક કલાકના પ્રવચનમાં પૂરી પૂરી વાત આવે, જાણે બધું કહી દઈએ તો કઈ કહેવાનું બાકી નથી. બધા પડશે ચારે બાજુ છે. જીવ નિર્દોષ થઈને પવિત્ર ધર્મને પામે એવું ગુરુદેવ શ્રીનો ઉપદેશ. ચારે પડખા એના ચોખ્ખા થઈ જાય, નિર્દોષ થઈ જાય. નરકાદિના દુઃખોનું વર્ણન એ કાંઈ જીવોને ભયભીત કરવા ખોટું કલ્પિત વર્ણન નથી. નરકાદિના દુઃખોનું વર્ણન આવે છે, કર્ણાનો યુગનો વિષય છે. કર્મ અને કર્મફળ, કર્મફળ ભોગવવાના સ્થાનો, જેમાં 14 બ્રહ્માંડના જે સ્થાનો છે ત્રસનાડીમાં, એ બધાનો વિષય આવે છે. એમાં સાતનાથી દેવલોક એવા કરુણાનો વિષય છે. કોઈ એમ વિચારે છે જેને વિચાર શક્તિ બહુ સંકુચિત છે, એને એમ લાગે છે કે આ બધું ધર્મના ક્ષેત્રમાં પાપ વધારે ન કરે એના માટે કલ્પિત ગોઠવી રાખેલી વાત છે, એટલે ભયથી પણ પાછો વળી જાય, એટલે કલ્પનાથી કરેલી વાત છે, વાસ્તવિકતા એવી કોઈ નથી, વાસ્તવિકતા આવી હોય નહીં એમ કે આટલા બધા આવા ક્ષેત્રો હોય એમ કઈ દેખાતું. એમ માનસ છે એટલું સંકુચિત છે કે વર્તમાન દુનિયાને જોવે છે એથી આગળ બીજું કાંઈ હોય એવું એને દેખાતું. એટલે જેમ દુઃખથી ભડકાવવા માટે ખોટી કલ્પના કરીને ભયભીત જીવોને બનાવવા માટે દુઃખનું વર્ણન કર્યું હોય, નરકમાં આવા દુઃખ છે આવા દુઃખ છે એ વાત કરે નથી, અથવા એ હેતુથી પણ નથી. એ તો એ વાસ્તવિકતા છે, અને એ વાસ્તવિકતાને સમજીને જે પાછો ફરે, કલ્પનાના આધારે ટકશે કેટલો, કોઈ કલ્પનાથી એ વાત કરી હશે તો એમાં એ શું ટકી શકશે, એને એવા ક્ષેત્રો એવા દુઃખદાયક ક્ષેત્રોની હયાતીની પ્રતીતિ હોય, વિશ્વાસ હોય, ખાતરી હોય તો પાછો મળે, કલ્પનાથી કેટલો પાછો. નરકાદી દુઃખોનું વર્ણન એ કઈ કલ્પિત વર્ણન નથી, પણ તીવ્ર પાપના ફળને ભોગવવાના સ્થાન જગતમાં વિદ્યમાન છે. રાજા અને મુનિરાજની સાધના કરે, મુનિપદ તો એવું છે કે કોઈ પ્રતિકાર કરતા નથી, પ્રતિકાર કરવાના કષાયનો અભાવ થઈ ગયો હોવાને લીધે એને પ્રતિકાર શક્તિ નથી, દાદની એ પ્રકારની દોષિત દોષના પર્યાય જ નથી એની પાસે, ત્યારે ક્યાંથી. તો એ તો જે કાંઈ થશે એને સામ્ય ભાવે જ્ઞાતા દ્રષ્ટા થઈને પોતાનો જ ઉદય સમજીને, એને ઉદય સમજીને જ્ઞેયના સ્થાનમાં નાખી દેશે. પૂર્વ કર્મ કર પરિણામનો ફળ છે, વર્તમાનમાં મારો જ્ઞેય છે, ઇષ્ટ અનિષ્ટ પણ મારે કરવા લાયક નથી, પણ એ કોઈ મારામાં પ્રવેશ નથી કરી શકતા. બહારના જે કોઈ પ્રતિકૂળતાના ફેરફારો છે મારા જ્ઞાનમાં મારા આત્મામાં એનો સ્પર્શ નથી, એનો પ્રવેશ નથી, તો જ્ઞાતા છું, મારે કાંઈ લેવા દેવા નથી. પણ પેલાને શું, પેલો રાજા છે અને પુણ્ય ભોગવે છે અને પુણ્યના ઉદયમાં છપી ગયો છે, તો અત્યારે એને કાંઈ થતું નથી એટલે હવે કાંઈ નહીં થાય એમ માની લેવું, એ અવશ્ય નરકમાં જશે જશે ને જશે. વિતરાગ દેવગુરુ શાસ્ત્ર છે, એ તો વિતરાગ ભાવે જ રહેવાના છે, એ કોઈ પોતાનો ધર્મ નહીં છોડે, ચાહે બહારમાં કોઈ અનુકૂળતા રાખે કે પ્રતિકૂળતા કરે, એ પોતાનો ધર્મ નહીં છોડે. તો જેના પરિણામ બગડ્યા એને કાંઈ નહીં થાય, કુદરત એ વાતને મંજૂર કરતી નથી. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્યનો સ્વભાવ છે, કુદરતનો એ સ્વભાવ છે, કુદરત બંધાયેલી છે. જેમ શુભના ફળ આવે છે કુદરતી રીતે, એમ અશુભના ફળ પણ કુદરતી રીતે જ આવે છે, એમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી, એવી સ્થિતિ છે. લાખ માણસ મરી ગયું એને લાખ વાર કેવી રીતે ફાંસી આપે, એ વ્યવસ્થા તો આ લોકમાં નથી, મનુષ્ય લોકમાં નથી, એ નારકીમાં એ વ્યવસ્થા છે. લાખ વાર એના દેહ ને છેદે, એવી રીતે બોમ્બ થી છેદન ભેદન થઈ ગયું હોય એવું ટુકડા ટુકડા કરી નાખે, લાખો વાર એમ થાય, કરોડો અબજો વર્ષના આયુષ્ય લાખો વાર એ રીતે એને માને. દારૂ પીએ તો થાય એવું કઈ નથી, એ દારૂ થી વધારે છે ખરાબ, દારૂ થી વધારે ખરાબ છે એવી વાત છે. એ નાનો અપરાધ છે, આ એથી મોટો અપરાધ છે. તીવ્ર પાપના ફળને ભોગવવાના સ્થાન જગતમાં વિદ્યમાન છે, ત્રણેય કાળે આ સ્થાનો વિદ્યમાન છે. પાછું મારે પાપ ભોગવવાનું ફળ હોય ત્યારે એવું નહીં હોય એવું કંઈ વિચારવાની જરૂર નથી. ત્રણેય કાળે આ બધા સ્થાનો વિદ્યમાન છે. જેમ ધર્મનું ફળ મોક્ષ છે, પુણ્યનું ફળ સ્વર્ગ છે, તેમ પાપનું ફળ જે નરક તે સ્થાન પણ છે. એ સાબિત કરવા માટે ઓલી બે વાત લીધી, દ્રષ્ટાંતમાં લીધી, કે ધર્મ પ્રાપ્ત કરે, સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થાય તો અવશ્ય મોક્ષ જાય જ જાય, પુણ્યનું ફળ પણ આવ્યા વિના રહે નહીં. તેમ પાપનું ફળ જે નરક છે તે સ્થાન પણ છે, કલ્પના નથી, કોઈ બિવડાવવા માટે ઘડી કાઢેલી વાત નથી, વાસ્તવિક પરિસ્થિતિ એ છે. એટલે શું પ્રશ્ન શું છે? હા, એના પ્રત્યે દ્વેષ કયો હોય તો એટલો અપરાધ નથી જેટલો ધર્મને ધર્માયતન પ્રત્યેનો દ્વેષ છે, એટલો એ બીજા જીવો પ્રત્યે જે દ્વેષ ભાવ આવે એથી નાનો અપરાધ છે. છે તો અપરાધ, પણ એથી ઓછો અપરાધ છે. આ તો નિર્દોષ છે. જેમ કે કોઈ સરખે સરખા લડે તો માણસ એમ કહે કે ઠીક છે, તો એકબીજાને પહોંચી વળશે. પણ એક માણસ નિર્દોષ હોય, પ્રતિકાર જ ન કરતો હોય, લૌકિક રીતે સજ્જન હોય અને સહન કરી લેતો હોય, તો માણસને એમ લાગશે કે એની લાગણીમાં ફેર પડશે કે નહીં, આને તો કાંઈ નહીં કરવું જોઈએ. અરે મનુષ્ય હું તિરિયન્સ હોય, ગાય હોય બકરી હોય, રસ્તામાં અમથા અમથો કોઈ મારે કારણ વગર એને લાકડી લઈને મારવા માંડે તો માણસને શું થાય છે? અરે રાતે થાય છે, એને તારું શું બગાડ્યું છે? એ તો તિરિયન છે. તો એ જે મૂંગા પ્રાણી છે એમાં આ પણ મૂંગા પ્રાણી છે. ઓલા તો હજી દોષિત છે, આ તો નિર્દોષ મૂંગા છે. એના પ્રત્યે તો એ કુદરતના નિયમ પ્રમાણે છે કે એ અપરાધ વિશેષ છે. આ કોઈ પણ કલ્પના એ ચડીને, કોઈ પણ ગેરસમજણથી અણસમજણથી જીવ કાર્ય કરે છે. શ્રેણીક રાજાનો તો દાખલો બહુ ચોખ્ખો છે. એ તો બહુ મતી હતા, એટલે એને સહેજે સહેજે જૈન મતી પ્રત્યે દ્વેષ હતો. ઘરમાં જ બે ભાગ હતા, પત્ની જૈન, પોતે બૌદ્ધ, ઘરમાં બે મત હતા, એટલે એકબીજા પ્રત્યે એને દ્વેષનું કારણ સહેજે બને અજ્ઞાનમાં. તો જ્ઞાની હોય તો સમજે કે આને આના પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી, કરુણા કરવા જેવી છે. અજ્ઞાનીને તો દ્વેષ થાય છે. તીર્થંકરનો જીવ તો તીર્થંકરનું દ્રેવ છે, માટે નરકને યોગ્ય જે કર્મ બંધાય એને કાંઈ શરમ ભરી? કે આ ભવિષ્યમાં જિનેન્દ્ર પરમાત્મા થશે અને અત્યારે અપરાધ થાય માટે એને કાંઈક ચોખીએ, એને એને નમતું ચોખીએ એવું કાંઈ રાખ્યું? અને કુદરતના ઘરમાં ન્યાય બીજી રીતે થતો નથી. એટલે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ વિનાયતન એ આદિનો ક્યાંય પ્રશ્ન હોય તો દસ ગાવ દૂર રહેવું વિરોધ કરતા પહેલા. ભૂલચૂક થઈ જાય તો ન સમજીને, આપણે પૂરું સમજતા નથી ને ભૂલચૂક થઈ જાય તો એમ સમજીને દસ ગાવ દૂર રહેવું, એનું વર્તુળ છે. અને કાં તો કોઈ વિદ્યમાન ધર્માત્મા હોય એની આજ્ઞા લે તો વાંધો ન આવે. આજ્ઞા લઈએ તો એને તરત સમજણ પડે કે નહીં આવી આજ્ઞા નહીં મળે, જાતા જ ખબર પગ ઉપડે નહીં એને, એને સાચી સમજણ મળશે. ભાઈ આમ ન થાય, આમ થાય અને આમ ન થાય. પ્રશસ્ત રાગમાં થાય છે પણ એની અંદર કોઈ ધર્માયતન નો નિષેધ ન હોય, ધર્મી નો નિષેધ ન હોય. પોતે તીર્થંકર દ્રવ છે અને અંદરથી શ્રુત સમુદ્ર ઉછળ્યો છે, જ્ઞાનનો સમુદ્ર ઉછળ્યો છે અંદરથી, એટલે એમાં શું બાકી રહે? બધી વાતો કરી છે. હા, શાંતિભાઈ વિરોધી હતા, ખબર છે. આપણું મંદિર નતું દર્શન કરવા ત્યાં આવતા હતા, તમારો અવાજ સંભળાતો હતો કોઈ વાર. જીવે આ જીવે, તમારી વાત નથી, આ જીવે પણ એવી ભૂલ અનેક વાર કરી છે, પોતે નથી કરી તો સમજો ક્યાંથી સવાર. ભૂલ કરી છે ત્યારે તો રખડતો રખડતો અહીં સુધી છે, મિત્ર અહીંયા છે ન હોય, સીધી વાત છે. એટલે એ બધી ભૂલને ધોઈ નાખવાનો હવે વખત છે. હવે જે સમય છે એ થયેલી ભૂલને ધોઈ નાખવાનો સમય છે. અજ્ઞાન પૂર્વક તીવ્ર હિંસાદી પાપ કરનારા જીવો ત્યાં જાય છે. અજ્ઞાન પૂર્વક અણસમજણથી તીવ્ર પ્રકારે હિંસા અથવા આદિમાં બીજા પણ અનેક પ્રકારના જે પરિણામ છે એનાથી પાપના પરિણામ થાય છે, ત્યાં અવશ્ય તે નરકના ક્ષેત્રમાં એને ઉત્પન્ન થવાનું બને છે. વગર વાહને ત્યાં જવા માટે કોઈ એને વાહનની જરૂર પડતી નથી. આ યમરાજા પાડો લઈને આવે છે એ બધી કલ્પના છે, એ તો બધા નારકીના દુઃખોના ચિત્ર, નારકીઓના ચિત્ર છે. કોઈ લઈ જવા ફી જવા આવતું નથી, એ તો એમને જ પહોંચી જાય છે. અસંખ્ય યોજન કેટલું દૂર હોય? અસંખ્ય યોજન દૂર ક્ષેત્ર હોય નારકે, અસંખ્ય યોજન પહોંચી જાય. ન ઘોડાગાડી જોઈએ, ન કાંઈ એને મોટર જોઈએ, ન રેલગાડી જોઈએ, ન એરોપ્લેન જોઈએ, કાંઈ ન જોઈએ, એમ નેમ શરીરે ન જોઈએ, વગર શરીરે વિગ્રહ ગતિમાં શરીરના પગને હાલવા માટે પગની જરૂર નથી. સીધો કુદરતી એક સમયમાં ગતિ કરી જાય, સીધો નીચે વિયો જાય, એક જ સમય લાગે, બીજો સમય ન લાગે. આયા ચક્રવર્તી હોય, આ શુભમ ચક્રવર્તી ને થયા ને, છેલ્લી ક્ષણ સુધી ખમા ખમા કરતા હોય, પુણ્યનો ઉદય હોય, 96,000 રાણી ખમા ખમા કરે, બીજી સેકન્ડે એની રાડ સાંભળી ન કે એટલા દુઃખમાં હોય, રાડ સાંભળી જાય ને બીલમાં જઈને પડે અને રાડ નાખે સાંભળી જાય, એક જ સમયમાં ઉદય આટલો ફરે છે. ઉદય ફરતા કેટલી વાર બીજો સમય. હા, તો હજી ગીત ગાતા હોય એના મરદાના, તમે તો આમ કર્યા ને તમે તો તેવા કામ કર્યા, ત્યાં એને માર મારતા હોય, ત્યાં તો ઉત્પન્ન થતી વખતે જ મારતા હોય. એમ ત્યાં જાય છે અને ત્યાં ઉપજતા આવે તો મહાદુઃખ પામે છે. ત્યાં તો પછી ઉદય ફરી ગયો છે એટલે ઘણા દુઃખનું ક્ષેત્ર છે, એને પણ વેદનાનો પાર નથી એટલે મહાન દુઃખને પામે છે. તે વેદનાનો ચિત્કાર ત્યાં કોણ સાંભળે? એનું કોઈ સાંભળનાર હશે નહીં. અહીંયા ખમા ખમા કરતા હોય ત્યાં કોઈ એનું સાંભળનાર હતું? તેની વેદનાનો ચિત્કાર ત્યાં કોણ સાંભળે? પૂર્વે પાપ કરતા પાછો વાળીને જોયું હોય થોડો વિચાર કરીને ક્ષોભ પામ્યા ન હોય પરિણામ. પાત્રતામાં તો એવો પ્રકાર છે કે સહેજ વિરાધક રસ વધે એટલે સીધો એને પરિણામ ક્ષોભ પામી જાય, અંદરથી અચકાટ ઊભો થાય, ખચકાટ ઊભો થાય, રોકાઈ જાય જીવ ત્યાં. પણ એમને એવી કોઈ વિચિત્ર યોગ્યતા જીવના પરિણામની હોય છે કે પાપ કરતા પાછું વાળીને એને જોયું ન હોય કે ધર્મની દરકાર કરી ન હોય, પછી એને શરણ ક્યાંથી મળે એમ કહે છે. કોણ એનું સાંભળે, કોણ એને બચાવે એમ કહે છે. જ્યાં પાપ કરીને પાછું નવાયું હોય ત્યાં ધર્મની દરકાર જ ન કરી હોય, ધર્મ શું, અધર્મ શું, આનું ફળ શું મળશે એનો વિચાર કરવા રોકાણો ન હોય, એને શરણ કેવી રીતે મળે? કોણ એને બચાવે? કોણ એની રાડ કોણ સાંભળશે? એનો અવાજ કોણ સાંભળશે? કોઈ નહીં સાંભળે. માટે હે જીવ, તું એવા પાપો કરતા જીતી જજે. પોતાને અંદરમાં વિચાર કરવાનો છે કે હે જીવ, તું એવા પાપો કરતા જીતી જજે. ભૂલે ચૂકે કોઈ કારણથી કોઈ રીતે ક્યાંય પણ કરવું, કરાવવું, અનુમોદવું, ગમે ત્યાં આંખ વિશેને સહી ન કરી દેવાય, અનુમોદન પહોંચી જાય, કરે ભલે બીજા, તું મારે અનુમોદન થઈ ગયું, સહી ન કરે, હાયમાં હા પુરાવે, ટેકો આપે, પ્રોત્સાહન આપે, અભિપ્રાય આપે, બધું અનુમોદનનું કારણ બને છે. અને ત્રણેયના ફળ એક છે, કરવું, કરાવવું અને અનુમોદવું. કરવું કરાવવું તો પોતે સીધો પરિણામ કરતો હોવાથી પકડાય છે, અનુમોદનના પરિણામ સીધા નહીં હોવાથી બહુભાગ જીવો એ પકડી શકતા નથી કે અનુમોદનનો દોષ કેટલો છે, કે જેટલો કરવાનો દોષ છે એટલો જ અનુમોદનનો દોષ છે. તેથી જરાય ઓછો નથી. માટે એ જીવ એ પાપથી જીતી જજે. આ ભાવ પછી જીવ બીજે ક્યાંક જવાનો છે લક્ષમાં રાખજે. આ ભાવ પૂરતો જ નથી, અત્યારે દેખાય છે એટલી જ વાત નથી, હજી પણ તારી હયાતી છે અને એ હયાતી લક્ષમાં રાખીને એ હયાતીમાં શું શું થાય, કેવી રીતે થાય એનો વિચાર, એનું વિજ્ઞાન, એની સમજણ, એ બધું થઈ શકે એવા સાધનો છે અને એ કરવા યોગ્ય છે. આ ભાવ પછી બીજે ક્યાંક જવાનો છે એમ કરીને એની હયાત સ્થાપી છે. ત્રિકાળ હયાત છું તો તારી ત્રણેય કાળની હયાતીમાં શું કારણથી શું થાય, શું કારણથી શું થાય, ન્યાય ન્યાય જીવ ન સમજી શકે એવી કઈ વાત નથી. ન સમજવા માંગે બીજી વાત છે, ન સમજી શકે એવું કઈ નથી. માટે લક્ષમાં રાખવા યોગ્ય છે. આત્માનું વિતરાગ વિજ્ઞાન જ એક એવી ચીજ છે કે જે તને અહીં તેમજ પરભવમાં પણ સુખ આપે. અને સરવાળો માર્યો છે કે એક રસ્તો પકડી લે છું, તારા આત્મહિતનો રસ્તો પકડી લે, વિતરાગનો માર્ગ હજી ખુલ્લો છે. અત્યારે પણ આ કાળે પણ વિતરાગનો માર્ગ ખુલ્લો છે. માર્ગે ચડી જાય, માર્ગ સિવાય, માર્ગે ચડવા સિવાય બીજી કોઈ વાત જોતી નથી. તો તને વ્યવહારમાં પણ સવળું જ સૂચશે, ક્યાંય અવળું સૂચશે નહીં. જો તારે માર્ગે ચડવું હશે તો ક્યાંય તારી વ્યવહારમાં ભૂલ નહીં થાય. જો તારે માર્ગે નહીં ચડવું હોય તો ક્યાંક ને ક્યાંક લોચો ઉભો થયા વિના રહેશે. કેમ કે એવા અટપટા પ્રકાર હોય છે જ્યાં જીવની બુદ્ધિ કામ કરતી નથી અને ભૂલથી પણ માઠા કર્મ બાંધી બેસે છે. ગુરુદેવે તો ઘણી વાતો કરી છે, આ તો હજી મર્યાદિત વાતો આવી છે, પણ હજારો વાત નીકળે એવી છે. આપણે પરમાગમસારમાં એક હજાર આઠ લીધું છે, પણ એ તૈયાર કર્યું ત્યારે એમ લાગ્યું કે બીજી હજારો વાત નીકળે છે. અમારે એ તો સાહિત્ય મર્યાદિત વાંચ્યું હતું, બધું સાહિત્ય વાંચીને કાંઈ એટલું નથી કાઢ્યું, તો જેટલું ઉપર હાથમાં આવ્યું મળ્યું એટલું લઈને એમાંથી કાઢેલું, બાકી તો ઘણું બાકી. અને તો એક એક પ્રવચનમાં ઘણી વાતો આવે છે. કુદરતી પ્રશ્નો પણ ગુરુદેવને એટલા પૂછાયા છે, હજારો પ્રશ્નો પૂછવા વાળા માણસો મળ્યા, હજાર જાતના પ્રશ્નો પૂછ્યા ગુરુદેવને. સાથે શ્રુત જ્ઞાન હતું, ભલે શાસ્ત્ર ભણવા માટે પંડિત ભાઈએ કઈ શીખ્યા નહોતા, વ્યાકરણ શીખ્યા નહોતા, શાસ્ત્રો શીખ્યા નહોતા, એમને કોઈ એમના ગુરુ થાય એવો કોઈ સમર્થ પુરુષ નહોતો એમના કાળમાં, કે એમના ગુરુ પદે કોઈ પોતે સ્વયં બુદ્ધ હોય એવી રીતે અંદરથી જ્ઞાન ઉત્પન્ન થયેલું. હજારો વાતોના જવાબ સમ્યક આપ્યા છે, સમ્યક જ્ઞાનથી સમ્યક પ્રકારે જવાબ આપે એ બધી વાતો નો એક નિધિ છે, ખજાનો છે આપણી પાસે, અને પાત્રતાથી ભોગવવા જેવો ખજાનો છે, પાત્રતાથી ગ્રહણ કરવા જેવો ખજાનો છે. ફુગાની જે લખ્યું છે કે પિતાનો ખજાનો વારસો છે, હમ સૌ પાત્ર જે ઇસકો ભોગે, સમ્યક પ્રકારે ઇસકા ભોગ કરે. એક પત્ર માલિકું મુક્ષુને જ પત્ર લખ્યો. ગુરુદેવનું તો એક એક પત્રમાં ખૂબ બહુમાન કરેલું છે, ખબર નહોતી કે આ પત્રો કાંઈક પુસ્તકમાં આવશે, કુદરતી એમના પરિણામ છે વ્યક્ત થયેલા. અહીંયા તો બહુ સ્પષ્ટ વાત એ કરી દીધી કે આત્માનું વિતરાગ વિજ્ઞાન જ એક એવી ચીજ છે, આ વિતરાગી વિજ્ઞાન એક એવી ચીજ છે, બધા ખુલાસા મળે એમાં તે આ વિજ્ઞાનના જે પ્રયોગનો વિભાગ છે, ઉપદેશને વિચારે અને વિચારથી આગળ વધીને પ્રયોગના સ્તર ઉપર કોઈ જીવ આવે તો એ સ્ટેજે તો એને એનો આત્મા 100માંથી 99 પ્રશ્નોના જવાબ એનો આત્મા આપે છે. ભાગ્યે જ કોઈ પ્રશ્ન એને પૂછવો પડે વિશેષ જ્ઞાની પાસે જઈને, બાકી આત્મા જેનો ગુરુ છે અંદરથી એને જવાબ આપે છે. પ્રયોગે ચડે એટલે એને તરત જ ખબર પડે, આમ થાય આમ ન થાય, આમ કરાય આમ ન કરાય, આ યોગ્ય છે આ અયોગ્ય છે, આ યથાર્થ છે આ અયથાર્થ છે, એને અંદરથી ખબર પડે છે. જ્ઞાની થાય એને તો ખબર પડે એમાં શું નવાય છે, પણ જ્ઞાની થવાના રસ્તે પંથે પડ્યો એ જીવને પણ યથાર્થ શું વિચારણા હોય છે અને એની શું વિચારણામાં યથાર્થતા એટલી હોય છે કે પ્રમાણ જ્ઞાન થયા પછી એને પ્રમાણિક લાગે છે. શ્રીમદજી તો લખે છે કે અમારા લખાણો અમે જ્ઞાન થયા પછી તપાસ્યા તો અમને તે પ્રમાણિક લાગે છે. કેમ એમ લાગ્યું? જ્ઞાન થયા પછી અજ્ઞાન દશાના વિચારો કે હા, કેમ કે પ્રયોગે ચડેલા, એટલી નિર્મળતા ભૂમિકાની હતી કે સુવિચારણાના ફળમાં એ જ્ઞાની થયા છે. જેના ફળમાં જ્ઞાની થયા, જે પગથિયા ઉપર પગ મૂકીને ઉપર ચડ્યા, એ પગથિયું ખોટું હોય તો ઉપર ચડી શકે નહીં, નીચે જાય. એટલે એમ સિદ્ધ કરે છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ યથાર્થ સુવિચારણા હોય છે, અને જેને યથાર્થ સુવિચારણા હોય એને ભૂલ થતી નથી. જ્ઞાનીની તો ભૂલ ન થાય, પણ ખરો સાચો આત્માર્થી મુમુક્ષુ હોય એની ભૂલ ન થાય એમ લીધું છે. એને સંક્ષેપમાં એમ કહે છે કે આત્માનું વિતરાગ વિજ્ઞાન જ એક એવી ચીજ છે, આ એક એવી ચીજ છે, ચારે પડખેથી એની સમ્યકતા છે, સમીચીનતા છે, ચારે પડખા એના એવા નિર્દોષ અને ચોખ્ખા છે કે એને અહીંયા તો એને અહીંયા એટલે આ ભાવમાં એના વ્યવહારિક જીવનમાં એને દુઃખ ન થાય, ભલે સંયોગો પૂર્વ કર્મ અનુસાર ગમે તે પ્રકારના હોય, પણ અહીંયા એના વ્યવહારિક જીવનમાં પણ એ સુખી થઈ જાય. હવે પછી એના કોઈ પણ ભાવમાં જાય, ભલે પૂર્વે માથા પરિણામથી એવા ભાવ બાંધ્યા હોય, તો પણ ત્યાં એ દુઃખી ન થાય ને સુખી થાય. સમ્યક દ્રષ્ટિ જીવ નરકમાં સુખી છે, મિથ્યા દ્રષ્ટિ જીવ દેવલોકમાં દુઃખી છે, હળગે છે. જેમ અહીંયા શેઠી હળગે છે એમ ત્યાં એથી વધારે આગ લાગે છે રાગની. અને સમ્યક દ્રષ્ટિ તો ગમે ત્યાં જાય, કોઈ પણ સ્થાનમાં જાય એ સુખી છે. એને સ્થાન સાથે સંબંધ નથી, એનું સુખ અંતરમાંથી એના જ્ઞાનમાંથી આવે છે, આત્મામાંથી આવે છે. એને બાહ્ય પદાર્થ સાથે કાંઈ સંબંધ રહેતો નથી. એટલે અહીંયા પણ સુખી છે. અહીંયા માણસને એમ થાય છે ને, એક સુખ શાંતિથી આપણે જીવીએ એટલે બસ, આ સુખ શાંતિથી જીવવાનો જ વાત, જીવવાની જ વાત છે. ગમે તે પ્રસંગમાં એને સમાધાન રહે, એને એનો જ્ઞાનનો પ્રકાશ છે, એને નિર્દોષતાની મર્યાદામાં રાખે, દોષના પરિણામ ઉત્પન્ન થવા ન દે. દોષ હોય ત્યાં દુઃખ થાય, જ્યાં નિર્દોષતા હોય ત્યાં સુખ થાય. આ તો વૈજ્ઞાનિક વાત છે, એ મિત્રાગી વિજ્ઞાન છે. એટલે એને અહીં પણ સુખ થાય, ગમે ત્યાં પરભાવમાં જાય, પછી આ ભાવમાં જાય, દેવલોકમાં જાય તો સુખ થાય એમ નહીં, કોઈ પણ જગ્યાએ પરભાવમાં પણ એને આ જ્ઞાન સુખ જ આપશે. આ જ્ઞાન એકાંતે સુખનું કારણ છે, કદાપિ કોઈ અપેક્ષાએ પણ એ દુઃખનું કારણ નથી. એવો સમ્યક એકાંત છે, એકાંતે સુખનું કારણ દીધું. એકાંત હોય છે કે આ સમ્યક એકાંત પણ છે, એકાંતે સુખનું કારણ છે અને દુઃખનું કારણ નથી, એનું અનેકાંત છે. એકાંત પણ અનેકાંત સહિત છે. આવો આ સુંદર માર્ગ છે અને એનું માર્ગદર્શન ગુરુદેવ શ્રીના એક એક વચનમાંથી આ બધું માર્ગદર્શન નીકળે છે. એક એક વચનમાંથી એ રીતે ગુરુદેવ શ્રીના વચનામૃત છે. એ જ્યાં જ્યાં પોતાને લાગવું પડે એવા હોય, પોતાને જરૂર લાગે એવી વાત હોય, એ મુખ્યપણે અંગીકાર કરવા યોગ્ય છે, એની મુખ્યતા કરવા યોગ્ય છે. અને માર્ગે ચડવા માટે એક જ પદ્ધતિની એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.